તારીખ 12/5/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 408 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 24.
સમાજમાં મહત્વ હોય મહત્વ અંકાતું હોય કે મહત્વ ન અંકાતું હોય એ વિશે ગૌણ છે. મુમુક્ષુ જીવને તો નજર હોવી જોઈએ કે પાત્રતાની ઉત્તમ કૃતિ કેવી હોય એનો એક અસાધારણ જીવંત દ્રષ્ટાંત સૌભાગ્યભાઈ ખરેખર સૌભાગ્યની મૂર્તિ છે. શું કહે છે જો કે જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. આ એક જ પત્રમાં, પત્ર ભલે નાનો છે તો પણ પાછળનું વાક્ય ત્રણ વખત દોહરાવવામાં આવ્યું છે. જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ એટલે કે ત્રણેય કાળના જ્ઞાની પુરુષોનું આચરણ, સનાતન ત્રણેય કાળને પ્રદર્શિત કરે છે, પ્રસિદ્ધ કરે છે, એને સનાતન કહે છે. સર્વકાળે એને સનાતન કહે છે. એમ કહીને એ કહ્યું કે ત્રણેય કાળના જ્ઞાની પુરુષો જે આચરણ કરે છે એ આચરણને જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ કહે છે. બાહ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો દરેક જ્ઞાની પુરુષોના બાહ્યાચરણમાં ફેરફાર દેખાશે. કેમ કે બાહ્ય આચરણ છે એ બાહ્ય સંયોગોને અનુસરીને છે અને બાહ્ય સંયોગો પૂર્વકર્મને કારણે ઉત્પન્ન થયેલા હોય છે, પૂર્વકર્મના ઉદયના નિમિત્તે એનું અસ્તિત્વ હોય છે. એટલે એમાં ફેરફાર દેખાય છે. તો પણ જે પરમાર્થ માર્ગ છે એ પરમાર્થ માર્ગના આચરણમાં કોઈ કાળના કોઈ પણ જ્ઞાનીમાં કિંચિત માત્ર ફેરફાર થતો નથી. એક જ પ્રકારનું આચરણ હોય છે. અહીંયા ઉદય સંબંધી વાત લે છે કે જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે અમુક ના આવે એવી કોઈ ચોક્કસ વાત લેતા નથી. પણ ઉદયના મુખ્ય બે પ્રકાર છે. ક્યાં તો શુભ પ્રકૃતિનો ઉદય હોય છે જીવને, ક્યાં તો અશુભ પ્રકૃતિનો ઉદય હોય છે. જેટલી કોઈ પ્રકૃતિ છે એના ભલે પ્રકૃતિપણે અનંત ભેદ હોવા છતાં પણ એને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. જેમ કે આયુષ્ય ચાર ગતિના બંધાય છે તો પણ એમાં શુભાયુ અને અશુભાયુ એવા બે ભેદ છે. ગતિ ચાર હોવા છતાં શુભ ગતિ અને અશુભ ગતિ એવા બે ભેદ છે. વેદનીમાં સાતા અને અસાતા એ પણ શુભ અને અશુભના વિભાગને જ પ્રસિદ્ધ કરે છે. એ રીતે બધા જ કર્મની અંદર એ રીતે વિભાગ કરવામાં આવે છે શુભ અને અશુભ. તો પૂર્વ કર્મને કારણે અશુભનો ઉદય હો કે શુભ કર્મનો ઉદય હો, પ્રારબ્ધ શુભનો હો કે પ્રારબ્ધ અશુભનો હો, જ્ઞાની પુરુષના આચરણનો જે વિભાગ છે એનાથી પર છે. પર છે એટલે શું કે એની સાથે પોતે શુભને શુભપણે અનુસરે કે અશુભને અશુભપણે અનુસરે એવો પ્રકાર નથી. એ બંનેથી ભિન્ન રહીને પરિણમન કરે છે એમ કહેવાય છે. હવે ફરીથી વિચારી, વેદન કરવું એટલે ભોગવવું. જે કર્મનો પ્રારબ્ધનો ઉદય છે તે કર્મનું ફળ સ્વરૂપે છે અને જે કઈ કર્મનું ફળ ઉદયમાન થાય તેને ભોગવી લેવું. ભોગવી લેવું એટલે શું કે રાગે કરીને ભોગવું, દ્વેષે કરીને ભોગવું, મોહે કરીને ભોગવું એ વાત નથી. જ્ઞાની પુરુષને એવો પ્રકાર નથી થતો. જ્ઞાની પુરુષને સમ્યક પ્રકારે વેદવું એવો એક પ્રકાર ઉત્પન્ન થાય છે. સમ્યક પ્રકારે વેદવું એટલે શું બીજી પંક્તિમાં એ કહેશે કે સમ્યક પ્રકારે અમે વેદીએ છીએ, આગળ જ કહેશે. તો સમ્યક એટલે શું? કે જે પરિણામો આત્માભિમુખ રહે તેને સમ્યક કહે છે. મૂળ સમ્યક શબ્દ છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને તે દિશાસૂચક શબ્દ છે. દિશામાં પણ સ્વાભિમુખની દિશાને સૂચવતો એ સમ્યક શબ્દ છે. રૂઢિગતપણે જૈન પરિભાષામાં, જૈન શાસ્ત્રની પરિભાષામાં સમ્યક શબ્દનો અર્થ સત્ય અથવા સાચું એમ કરવામાં આવે છે. એ રૂઢિ અર્થ છે. એવો અર્થ એમાંથી નીકળે છે કે જે પરિણામ આત્માની સ્વાભિમુખતા તે જ સાચા છે, તે જ સત્ય છે, તે જ સમીચીન છે એમ કહી શકાય છે. પણ મૂળ તો એ સ્વાભિમુખ અંતર્મુખ દિશાનું સૂચક એ શબ્દ છે. અને એવા પરિણામથી, અંતર્મુખી પરિણામથી, સ્વસન્મુખ પરિણામમાં રહીને જે કાંઈ પૂર્વકર્મનો ઉદયરૂપ પ્રારબ્ધ હોય તેમાંથી પસાર થઈ જવું, રાગ દ્વેષ વિહીન પરિણામે, જ્ઞાતા દ્રષ્ટાપણાના પરિણામે અથવા ઉદયના ઉપેક્ષિત ભાવે એમાંથી પસાર થવું, એનું વેદન કરવું, એને ભોગવી લેવું એમ કહેવામાં આવે છે. તો જ્ઞાની પુરુષને એવી અપેક્ષા નથી હોતી કે અમુક પ્રકારના કર્મનો ઉદય મને રહે તો સારું, જે તમામ સંસારી અજ્ઞાની પ્રાણીને હોય છે. સંસારી જીવ હંમેશા એમ ચાહે છે, એવી એની અભિલાષા હોય છે કે મને સારા કર્મનો ઉદય હો, મારું પ્રારબ્ધ સારું હો. જાય છે ને જોશ જોડાવા, શું કરવા જાય છે કે પોતાના સારું પ્રારબ્ધ ક્યારે છે એ જોવા માટે જાય છે. પેલા પણ સમજે છે જોનારા, એને આર્થિક પ્રયોજન છે બિચારાને, એટલે એ પણ સારી સારી વાતો કરે છે. અને ખરાબ વાતો ત્યાં જ કરે છે કે જે ખરાબ વાત કરીને પૈસા કઢાવી શકાય વધારામાં વધારે, એટલી વાત જ એ કરે છે. બાકી તો બધી સારી વાત જ કરે છે. મૂળમાં જે જાય છે એનો અભિપ્રાય પોતાના સારા પ્રારબ્ધને અનુકૂળ પ્રારબ્ધને જાણવાનો એનો અભિપ્રાય હોય છે અને એ અનુકૂળતાઓ રહે એટલું એ ઈચ્છે છે. જ્યારે જ્ઞાન દશામાં એ પ્રકાર નથી. જ્ઞાન દશા ઉત્પન્ન થતા સંયોગથી ઉત્પન્ન થતા થતા સુખની ભ્રાંતિ વિલય પામી જાય છે, વિલય પામી ગયેલી હોય છે. અને આત્માથી ઉત્પન્ન થતા, ગુણથી ઉત્પન્ન થતા સુખની અભિલાષા હોય છે. તેથી પ્રારબ્ધ ગમે તે ઉદયમાં આવો, આ પ્રકારનું પ્રારબ્ધ ઉદયમાં આવો એમ નહીં પણ કોઈ પણ પ્રકારનું પ્રારબ્ધ ઉદયમાં હો, મારે એની સાથે ખરેખર સુખ દુઃખનો, રાગથી કે દ્વેષથી સંબંધ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. એવા સાક્ષાત પરિણમનમાં, એવા વિચારમાં ને, એવા વિકલ્પમાં ને, પણ એવા આચરણમાં જ્ઞાની સ્થિત છે, એવા આચરણમાં જ્ઞાની પુરુષ રૂપેલા છે. જો અહીંયા આચરણ શબ્દ છે, અહીંયા વિચાર શબ્દ નથી, અહીંયા વિકલ્પ શબ્દ નથી કે આવો ઉદય આવે ત્યારે અમે આવો વિકલ્પ કરશું, અમે આવું આચરણ કરશું એમ કહે છે. તો કહે છે કે કોઈ પણ પ્રકારનું, કોઈ પણ કાળે, જે કાળે જે જે પ્રારબ્ધ, એટલે કોઈ પણ કાળે કોઈ પણ પ્રકારના પ્રારબ્ધનો ઉદય હો, તે સમ્યક પ્રકારે વેદન કરવું એટલે આત્માને અભિમુખ રહેવું. કોઈ પણ ઉદય કાળે આત્માભિમુખ પણ છોડવું નહીં અને તે પ્રારબ્ધમાં રાગ અથવા દ્વેષે કરીને પરિણમવું નહીં, એ પ્રકારનો અનુભવમાં રહેવું, એ જ્ઞાન ત્રણેય કાળના જ્ઞાની પુરુષોનું આચરણ છે. અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે, અમારું પણ એવું જ આચરણ છે. મુંબઈથી પત્ર લખેલો છે. બાહ્ય દ્રષ્ટિએ જુઓ તો મુંબઈમાં વ્યવસાય અર્થે તેમનો નિવાસ, છતાં પણ એ વ્યવસાયની પ્રવૃત્તિ કરતા દેખાતા છતાં પણ એમની અંતરંગ દશા શું છે એનું દર્શન આવા થાય છે કે પ્રારબ્ધ તો પૂર્વ કર્મ અનુસાર હોવાનું છે, એમાં ફેરફાર કરવાનો, ઉદયમાન પ્રારબ્ધમાં ફેરફાર કરવાનો ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈના અધિકારનો એ વિષય. જોકે ખરેખર તો કોઈ જીવ કોઈ અન્ય જીવ અથવા પરમાણુના પર્યાયને સ્પર્શી શકે, બદલી શકે, ફેરફાર કરી શકે, આગળ પાછળ કરી શકે એ વસ્તુના વિજ્ઞાનની મર્યાદા બહારનો વિષય છે, એ બની શકતું નથી, એ સંભવિત જ નથી. અને એવું જાણવું અને એવા જ્ઞાનમાં દ્રઢતા અને સ્થિરતા રહેવી એનું નામ જ જ્ઞાન દશા છે. એટલે એ પોતે એમ જાણતા નથી કે હું વેપાર કરું છું માટે કમાણી થાય છે, હું દુકાને થડે ગાડી ઉપર બેઠો છું માટે આ આવક થાય છે, એવું એ જાણતા નથી. એમ જાણે છે કે એ તો પૂર્વ કર્મનો ફળ છે. મારા જ કોઈ પૂર્વ કર્મનો ઉદય છે, તેથી એ સંયોગો વચ્ચે આ આત્માની સ્થિતિ છે. આ સિવાય મારા કારણે કઈ થાય છે ત્યારે એ વાત તેઓ કોઈ કરતા હોતા બુદ્ધિએ કોઈ કાર્યને કરતા નથી, નહીતર રાગ દ્વેષ ઉત્પન્ન થયા વિના રહે જ નહીં. અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે, અર્થાત એવા નાતાદ્રષ્ટા ભાવે આચરણ કરીને અમે પરિણમી રહ્યા છીએ. અમને ખરેખર જે બારમા પૂર્વકર્મનો સંબંધ છે એ સંબંધ ખરેખર અત્યારે વર્તમાનમાં ભાવથી અમે છોડી દીધો છે, દ્રવથી સંબંધ છે, ભાવથી અમને સંબંધ રહ્યો નથી, એનો અર્થ ઘટન કરશે. ઉદયપણે વર્તે છે એટલે શું? એટલે કે જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, સ્નેહ એટલે રાગ, સારો શબ્દ વાપર્યો છે, જે સંસારમાં અમને રાગ રહ્યો નથી, જે સંસારની અનુકૂળતાઓની અમને અભિલાષા રહી નથી, સંસારી પ્રાણી એમ ઈચ્છે છે કે સંસારની લીલી વાળી રહે હંમેશા, શું કે છે, બહુ મહત્વ અને મીઠાશ ભર્યા શબ્દનો પ્રયોગ છે કે અમારા સંસારની વાળી લીલી રહે, પાંગરેલી રહે. એનાથી વિપરીત જ્ઞાની પુરુષોનું પરિણમન છે કે અમને સંસારનો રાગ નથી. મુમુક્ષુ દશામાં જ, જ્ઞાન દશા પ્રાપ્ત થયા પહેલા મુમુક્ષુ દશામાં જે સાચા આત્માર્થી છે, સાચા મુમુક્ષુ છે, એને તો ધ્યેય બીજું બાંધ્યું છે. મુમુક્ષુ દશામાં ધ્યેય બાંધ્યું છે, પછી એમાં વિકાસ થઈને જ્ઞાન દશાની ઉત્પત્તિ હોય છે. પણ મુમુક્ષુ દશામાં જેને ધ્યેય બાંધ્યું છે કે મારું જીવનનું ધ્યેય પરિપૂર્ણ શુદ્ધિ રૂપ મોક્ષ દશા છે, આ મારો આદર્શ છે, આ મારો જીવનનો ગોલ છે, આખરી ટાર્ગેટ છે, અને આ દિશામાં જ મારે આગળ વધવું છે, બીજી કોઈ દિશામાં એટલે સંસારની કોઈ દિશામાં મારે આગળ વધવું નથી, એવું જેને દ્રઢ મોક્ષેચ્છા કહે છે, કૃપાલુ દેવના શબ્દોમાં એને દ્રઢ મોક્ષેચ્છા કહી છે, અથવા જેનો સિદ્ધાંત પૂર્ણ શુદ્ધિનો છે એ રીતે જેને પૂર્ણતાને લક્ષી શરૂઆત કરી છે, એ જીવ જ્ઞાન દશામાં પરિણમન કરે છે. જ્ઞાન દશા પરનું આચરણ છે એ સિદ્ધાંતનો સાક્ષાત પરિણમન એને જ્ઞાન દશા કહેવામાં આવે છે. એ જ્ઞાન દશામાં આવેલા જ્ઞાની પુરુષોને સંસારમાં સ્નેહ હોય એ વાત કદી બનતી નથી. એ તો આગળ કહે છે, મોક્ષ માટે એમ કહે છે. 454 નંબર નો પત્રાંક જુઓ, આગળ માં અષાઢ મહિના નો પત્ર છે, 26મા વર્ષ નો છે પત્ર. આપણે જે પત્ર વંચાય છે એ 25મા વર્ષ નો છે. અંબાલાલ ભાઈ ઉપર નો આ પત્ર છે. તીર્થંકર દેવ ના નામ થી વાત કરી છે પહેલી જ પંક્તિમાં. તે સંસાર સ્પષ્ટ પ્રીતિ થી કરવાની ઈચ્છા થતી હોય તો, જેને સ્પષ્ટ પ્રીતિ એ સંસાર માં રહેવું હોય, સંસાર ભોગવવો હોય, સંસાર પ્રાપ્ત કરવો હોય, સંસારમાં આગળ વધવું હોય, એ બધો સંસાર કરવો એમ છે, તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી, અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી, એમ શ્રી તીર્થંકર દેવ કહે છે. આ તો મુમુક્ષુની વાત છે. ત્યાર પછી એના ફળ સ્વરૂપે જ્ઞાની થવાય છે. તો જ્ઞાની સંસારના સંયોગોમાં હોય અને એને સંસાર પ્રત્યે રાગ કે સ્નેહ હોય, એ તો કલ્પના સ્વપ્નમાં પણ કરવા જેવી નથી. આ તો મુમુક્ષુની આ વાત છે. માર્મિક વચનો એવા છે કે કોઈ ખરેખર આત્માર્થી હોય, મુમુક્ષુ હોય, તો એ તો તપાસી લે, એ વખતે તપાસી લે કે મારા આત્માને સંસારમાં રહેવાની કે સંસાર ભોગવવાની સ્પષ્ટ પ્રીતિ છે, સ્પષ્ટ રુચિ છે, તો મેં જ્ઞાની પુરુષના દર્શન પણ કર્યા નથી, જ્ઞાની પુરુષની એક વાત મેં સાંભળી નથી, એમનું વચન જ મેં સાંભળ્યું નથી, દર્શન કર્યા હોય તો પણ કર્યા નથી, અને વચનામૃત સાંભળ્યા કે વાંચ્યા હોય તો પણ સાંભળ્યા નથી. પ્રત્યક્ષ શ્રવણ કરવાનો યોગ હોય નથી સાંભળ્યા એમ કે છે. અત્યારે તો શું છે, માણસને ખર્ચા મોટા છે, ખર્ચ મોટો છે, તો એમ વિચારે છે કે આટલી તો કમાણી થવી જ જોઈએ ને. એટલે એ વાત અંતરથી પોતાના અભિપ્રાય અને પરિણામ સાથે મેળવી લેવા જેવી છે કે પોતે ક્યાં ઉભા છે. જો આ સ્થાનમાં પોતે ન આવ્યા હોય, આ સ્થિતિએ પોતે ન આવ્યા હોય, તો એને ફેરફાર કરી લેવો, શીઘ્ર કરી લેવા જેવો ફેરફાર છે. નહીંતર આ ક્ષેત્રમાં, આ દિશામાં સમય અને શક્તિનો વ્યય કરેલો ફોગટ જવાનો છે. કોઈ આશા રાખવી વિકાસને કે પ્રાપ્તિને, એ ભ્રમમાં રહેવા જેવી વાત છે, એક નવા ભ્રમમાં રાચવાની વાત છે, સિવાય બીજું કાંઈ નથી. એ પહેલા વચનમાંથી એ વાત નીકળે છે. અને ત્યારે જ સંસાર પ્રત્યેના રસનો, રસ એટલે જે શક્તિ છે, પરિણામમાં શક્તિ રસમાં રહેલી છે. જેમ મનુષ્યને શક્તિ કમરમાં છે, જેની કમર તૂટી ગઈ કોઈ શારીરિક પરિશ્રમનું કામ નથી કરી શકતો, એમ જેનો રસ ભંગ થયો આ પ્રકારે, એનો સંસારનો રસ ખલાસ થાય છે, એનો કેળ તૂટી જાય છે. એ જ જીભ જ્ઞાની પુરુષના વચનોને, ઉપદેશને, બોધને અંગીકાર કરવાને પાત્ર થાય છે, યોગ્ય થાય છે, સક્ષમ થાય છે. બાકીના એ બાજુમાં કાંઈ પણ પરિણામ આવતું નથી, કોઈ બોધની અસર આવતી નથી, એ વાસ્તવિક પરિસ્થિતિ છે. એટલે સંસાર સ્નેહમાંથી વાત નીકળે છે કે જ્યારે કૃપાળુ દેવ પોતે એમ કહે છે કે આ જે પૂર્વ કર્મથી ઉદયમાન સંસાર છે, કુટુંબ અને ધંધો, એ સંસારમાં હૃદયથી અમને કોઈ પ્રેમ નથી, અંતરંગથી કોઈ પ્રેમ નથી. અમે રહ્યા છીએ તે પરાનુકંપાથી રહ્યા છે. બીજા પત્રમાં એ વાત નીકળે છે કે અમારું જે રહેવું છે આ સંયોગોની, એનું સામર્થ્ય અને જે સંસારી સંયોગોનો ત્યાગ કરતા પોતાને દુઃખ ન લાગતું હોય, હોય કે દુઃખનો અનુભવ ન થતો હોય, કે પરિણામમાં આર્થ ધ્યાનની ઉત્પત્તિ ન થઈ શકે એવી શક્તિમાં પોતે હોય, છતાં પણ એ ત્યાગ દશામાં ન જોવામાં આવે અને ગ્રહસ્થ દશામાં જોવામાં આવે, તો એ સ્થિતિનું રહસ્ય શું છે? આ એક ગુડ અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જો આ વિષય સમજાય તો જ્ઞાનીની અંતરંગ દશાનું પરિણામ સમજાય, તો જ્ઞાનીની અંતરંગ દશા સમજાય, અને તો પરમાર્થ અને આત્માર્થ સમજાય. આ એક આ વિષયના અંતરમાં પેટમાં જવાનો લાભ છે. એટલા માટે આ વાત કહી છે. આ વાત કહેવા પાછળ અભિપ્રાય શું છે? કોઈ મહત્તા દર્શાવે છે એ પ્રભાવ, કોઈ લઘુતા દર્શાવે છે એ પ્રભાવ. દ્રવ દ્રષ્ટિ થતાં માન અને અપમાનનો દ્રષ્ટિકોણ ખલાસ થઈ જાય છે. સંસારી પ્રાણીઓને જે માન અપમાનનો દ્રષ્ટિકોણ વાતે વાતે હોય છે, ત્યાંના બાર માન જળવાય છે કે નથી જળવાય, હું જે સ્થાનમાં છું એ સ્થાન સચવાય છે કે નથી સચવાય, ખલાસ થઈ જાય છે. હું તો એક નિરાલ નિરપેક્ષ શુદ્ધ આત્મતત્વ છું અને સદા સર્વદા સર્વથા કોઈ પણ રીતે કોઈ પણ અન્ય દ્રવ સાથે મારે કંચિત માત્ર કઈ સંબંધ જ નથી. મારો પરિપૂર્ણ સામર્થ્ય અને મહિમા મારામાં ભરેલો છે, એનાથી હું ભરપૂર છું, ભરિતાવસ્થ છું. એ અવસ્થામાં ફેરફાર થવાનો કોઈ ત્રણ કાળમાં સંભવ નથી. તેથી બીજાથી માપ કાઢવું એ દ્રષ્ટિ ખલાસ થઈ જાય છે. જે લોકસમના જીવ છોડી શકતો નથી, ધર્મના ક્ષેત્રમાં આવ્યા પછી પણ આ જીવે લોકસંજ્ઞાને છોડી નથી. એક પાંચસો ને તેર નંબરના પત્રમાં બહુ સુંદર વાત કરી છે. અવ્યવસાયી જેવા હતા, નિષ્ફળ હતા અને સહજ સ્વભાવે ભણી જેવા હતા, આત્માકાર પરિણામી હતા. 30 વર્ષની ઉંમર સુધી ભગવાન મહાવીર સ્વામી 30 વર્ષની ઉંમર વિશાળી છે એ પહેલા પ્રવાસ હતા. તીર્થન કરી આપને લઈ આવે છે એ કોઈ સામાન્ય કુટુંબ આ કોઈ રાજ કુટુંબ વ્યવસાય છતાં અવ્યવસાયી હતા, નિષ્ફળ હતા, સહજ સ્વભાવે ગુણી દેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નિરસ જાણીને દૂર પ્રવર્તા, તે વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાજે રાખવી વિચારે છે તે વિચારવા યોગ્ય છે. અત્યાર ઉપર પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો છે. કેમ કે અમે ગ્રહસ્થમાં રહ્યા છીએ માટે ત્યાગ માટેનો અમારો અભિપ્રાય નથી એવું નથી. તીર્થંકર પણ ગ્રહસ્થમાં રહ્યા ત્યારે એ ગ્રસ્થ પણ છોડીને નીકળી ગયા હતા. અમે પણ એ ભાવનામાં ઉભા છીએ. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્ય કાર્ય પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવે, વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. વ્યવસાયમાં પ્રવર્તતી એવી રુચિ જે છે એ વિલય કરવા યોગ્ય છે. મોક્ષ દશામાં આત્મકાર્ય અરુચિ પરિણામે કરવું પડે તે બીજી વાત છે. રુચિમાં ઉલઝીને ઉત્સાહથી ઉમંગથી હોશથી કરે વિકાસથી કરે તો અંદર ઊંચી જાય, ડૂબી જાય, બહાર નીકળી શકે નહીં. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણો કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે થઈ નથી, મુમુક્ષુ જીવની એક સ્થિતિ નથી, એની મુમુક્ષુ પણ અધિકાર નથી, નામ માત્ર મુમુક્ષુ છે. બહુ સુંદર વાત કરી છે. કોઈ પણ મુમુક્ષુને પોતાનું અંતર તપાસવા માટે આ વાત કરી છે. જે કઈ પૂર્વ કર્મ ના અંતે આ જીવ જે સંયોગ જે વ્યવસાયમાં જે ગ્રહસ્થપણામાં રહ્યો છે આ વાત બધે આપણને લાગુ પડી રહી છે. એમાં રુચિએ કરીને રહ્યો છે કે અરુચિએ કરીને રહ્યો છે, બસ આટલું તપાસી દે. જો રુચિએ કરીને રહ્યો હોય તો મુમુક્ષુ પદને વિશે પણ એની યોગ્યતા નથી. વાત મુમુક્ષુ પદની પણ એની યોગ્યતા નથી. અથવા તો આ જીવ લોક સંગ્રહે માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે. આટલી વાત માટે આ પ્રકરણનો રેફરન્સ લીધો છે, સંદર્ભ લીધો છે. આટલી વાત માટે કે જો રુચિએ કરીને એ સંસારિક પ્રવૃત્તિ કરે છે, વ્યવસાય કરે છે, તો એને જે કાંઈ કલ્યાણનું કાર્ય કરવાનું છે, કલ્યાણ અંગેની જે પ્રવૃત્તિ કરવી છે એ લોકોને દેખાડવાની છે. ભલે એવો વિચાર એનો સ્પષ્ટ ન હોય તો પણ જ્ઞાની પુરુષ એની નાળનો ધબકારો કહી દેખાડે છે કે તારો આ ધબકારો છે, ના પકડીને વાત છે. નાળી ભીડી હોય છે, પાંચ પચીસ દિવસ પહેલા ઘરે તમે શું ખાધું છે કઈ દીધું, આ ચીજ ખાધી છે ને, એ પંદર દિવસ પહેલા ખાધેલી ચીજ તમારી નાળ ધોવે છે. ખરેખર જે નાળી ગઈ છે ને જાણતા રહે, આપણને જાણતા હોય કે પંદર દિવસ પહેલા સુખડી ખાધી છે અને એના ઉપર પાણી પીધું છે એવું ન જોઈએ ને, અને એ હજી ચોંટી છે એને લઈને ડાયટ પર છે. આ પણ એટલો ચીકણો છે કે એકવીસ દિવસ સુધી સતત તાવની ગરમી જ્યાં સુધી આંતરમાં નહીં લાગે ત્યાં સુધી ત્યાંથી ઉપડીને નીકળશે નહીં, ત્યાં સુધી તાવ ઉતરશે નહીં. આ એક નાળના ધબકારા ઉપર શીખીએ છે કે નાની કૃષ્ણની આ વાત છે કે તું કલ્યાણના કાર્ય કરવા માટે સ્વાધ્યાય કરતો હો, પૂજા કરતો હો, દયાદાન કરતો હો, કોઈ પણ કાર્ય આત્મકલ્યાણ માટે કરતો હો તો લોક સંજ્ઞા એ કરે છે ત્યાં સુધી તારી ભાવના તદ્દન વૃદ્ધિ છે, વૃદ્ધિ છે. એ ભાવનાથી તું જ છેતરાયેલો છો, બીજા કોઈને એનું નુકસાન નથી, તારા આત્માને નુકસાન છે. એટલે એમ કહે છે કે જો રુચિપણે કરવામાં આવતી હોય તો તે વૃદ્ધિ પ્રવૃત્તિ જીવ લોક સંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે, પણ ખરેખર કલ્યાણ કરવાની એને જિજ્ઞાસા વધતી નથી કે વધી નથી. હા, એનું અંતર તપાસી લીધું, એનું પેટ તપાસીને રોગનું નિદાન કરી નાખ્યું કે આ જીવને કલ્યાણ નહીં થાય. એટલે જે મુમુક્ષુની ભૂમિકામાં એક સમાધાન નથી થતું જીવોને, મુમુક્ષુઓને, કે અરે આપણે વર્ષોથી આટલું આટલું કરીએ છીએ અને આપણને સ્વાનુભૂતિ સંકેત દર્શન અને જ્ઞાન દર્શનની પ્રાપ્તિ કેમ થઈ? આવો જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે, એટલે કે જે ધર્મ સમજાય છે, જેની વ્યાખ્યા સમજાય છે, જેનો અર્થ સમજાય છે, જેનો ભાવાર્થ સમજાય છે, જેનો આગમાર્થ અને મતાર્થ સમજાય છે, બધું ચારે પછી સમજાય છે, એવા બુદ્ધિમાન મનુષ્યને પણ એ ધર્મ અંતરમાં ઉતરતો નથી, એ ઉપદેશ અંતરમાં પરિણમતો નથી. એનું કારણ કે એનું કારણ ઉદયમાં એને રુચિ છે, ઉદયની પ્રવૃત્તિ રુચિથી કરવી છે, અને એ જ પરિણામની બીજી સાઈડ એ છે કે એ જીવ લોક સંજ્ઞાએ કલ્યાણની પ્રવૃત્તિ કરે છે, એ માને કે ન માને, સ્વીકારે કે ન સ્વીકારે, નાની હોય તો એના રોગ ને નાળ તપાસી ને નિદાન કરી દે. જ્યાં સુધી જીવ લોક સંતાઈ ધર્મ ની પ્રવૃત્તિ કરશે એ ધર્મ અંતર માં ઉતરવાનો નથી. એ ઉપદેશ અંતર માં પરિણમવાનો છે. ઉપદેશ સાંભળવો, ઉપદેશ ની ધારણા કરવી એક વાત છે, અને એ ઉપદેશ અંતર માં પરિણામ આવવો, એ ઉપદેશ ને અંતર માં ઉતારવો એ તદ્દન બીજી વાત છે. એના માટે બહુ સુંદર વાત કરી હોય તો એ પત્રાંતર પાંચ અને છોડ નંબર માં એ વાત ચાલે છે. અહીંયા પોતે કહે છે કે અમને સંસારમાં સ્નેહ રહ્યો નથી, પ્રશ્ન જ નથી અમારા માટે. તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય વર્તે છે. જેમાં રાગ નથી તે કાર્યો કરવાનો ઉદય વર્તે છે, અને તે ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. અનુક્રમે વેદન થયા કરે છે ત્યારે અનુક્રમે ભોગવાઈ રહ્યો છે ત્યારે એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃત્તિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. આ જ્ઞાન દશાનું બીજું ચિહ્ન છે. સમ્યક પ્રકારે ઉદયને વેદવું તે પહેલો પ્રકાર લીધો, પહેલું પડખું લીધું. આ એક પત્રમાં જ્ઞાન દશાના 9 પડખા છે. કેટલા? એક જ પત્રમાં જ્ઞાન દશાના 9 પાસા મૂક્યા છે. એ જ્ઞાન દશાને સૂક્ષ્મ જીવ સમજી શકે અને પોતાના આત્મને સાધી શકે એટલા માટે. તો બીજા પ્રકારની વાત કરતા ચાલુ થઈ કે એ ઉદયનો ક્રમ ક્રમશઃ વેદવામાં આવતો હોવા છતાં એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થવી તે જ્ઞાન દશાનું બીજું પડે. આ ઉદય પહેલા આવતો સારો, આ ઉદય પછી આવતો સારો, આ ઉદય ન આવતો સારો, આ ઉદય ઘટી જાય તો સારો, આવો ઉદય વધી જાય તો સારો. કોઈ પણ પ્રકારની ઉદયમાં હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનો પણ તે સનાતન આચરણ છે. જે આચરણ અમે આચરી રહ્યા છીએ તે સર્વકાળના જ્ઞાની પુરુષોનું આચરણ છે. કોઈ કાળે કોઈ જ્ઞાની પુરુષ કોઈ પણ પોતાના ઉદયના ક્રમમાં હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા કરતા નથી, ઈચ્છા રાખતા નથી. એમ નામ જ્ઞાની પુરુષનું આચરણ છે. હવે અહીંયા એક બીજો પ્રશ્ન પૂછવાનો છે જે આપણે હમણાં 516 નંબરનો પ્રશ્ન આવ્યો છે. ત્યારે આપણે એમ કહ્યું કે મહાવીર સ્વામી વર્તમાન સ્વામી જેવા રીતે શંકર પુરુષ જ્યારે ગ્રસ્ત દશામાં હતા ત્યારે પણ એ દશામાં એમને સ્નેહ નહોતો, રાગ નહોતો, તો પણ એનો ત્યાગ કર્યો એમને 30 વર્ષની ઉંમરે દીક્ષા અંગીકાર કરી અને 12 વર્ષ સુધી તપશ્ચર્યા આવી. પ્રથમ દશામાં અહીં દશામાં મંગલમાં રહ્યા, વનમાં રહ્યા. 12 દશાના છદમસ્ત કાળ અને દશાના કાળ પછી એમને કેવળ જ્ઞાનની પરમાત્મ દશાની સંપ્રાપ્તિ થઈ છે. આ એમનો ઇતિહાસ છે. 40 વર્ષ સુધી કેવળ જ્ઞાનની દશાના ઉપદેશ રહ્યા છે. 72 વર્ષે મનુષ્ય આયુ પૂર્ણ કરીને નિર્વાણમાં પધાર્યા છે. અત્યારે સિદ્ધ શિલામાં સિદ્ધપદની અંદર કેવળ જ્ઞાન સહિત વિરાજમાન છે. તો એ 30 વર્ષમાં પણ 30 વર્ષ પછી એમણે જે સંસારિક સંયોગોનો ત્યાગ કર્યો અને સર્વજ્ઞાનીઓ એવી ભાવના ભાવે છે કે એવો અપૂર્વ અવસર ક્યારે આવે કે બાહ્યને અભ્યંતર સર્વ સંબંધોને હું તીક્ષ્ણપણે છેદીને અસંગ દશામાં વિરાજમાન છું. હવે અહીંયા એમ કહે છે 25મા વર્ષે કે કોઈ પણ પ્રકારની ઉદયના ક્રમમાં આની વૃદ્ધિ કરવાની છાપતી નથી તો આ બે વાતને મેળ કેવી રીતે જે કોઈ વિચારણાનું સ્થળ છે તે આ જગ્યાએ છે કે જ્ઞાની પુરુષની જો આ સનાતન આચરણની સ્થિતિ છે કે કોઈ ઉદયના ક્રમમાં હાનિ વૃદ્ધિ કરવી નહીં અનિવાર્યપણે હોય છે અને રહે છે તો એમાં પણ ફેરફાર ન કરવો એ જાતની જે ઈચ્છા છે અને તે જ્ઞાની પુરુષ નું આચરણ છે કે કેવી રીતે શ્રી રામ જેવા પુરુષોત્તમ પુરુષ કહેવાયા એ પણ 70,000 વર્ષ સુધી અયોધ્યામાં રાજ કરે છે પણ આપણા આચાર્ય જે રામાયણ લખે છે એમાં કર્મ પુરાણ ના નામથી રામચંદ્રજી નું જીવન ચરિત્ર છે એટલે સંપ્રદાય અપેક્ષા એમ કહીએ તો તે હિન્દુ નહોતા પણ જૈન હતા જૈન હતા એમને ભાવ જૈન હતા વાસ્તવિક જૈન હતા કેવા માત્ર સંપ્રદાય મુનિસુવ્રતનાથ તીર્થંકર દેવ ના સંકાળ માં રાજગાદી બિરાજમાન થાય છે જયારે 17,000 વર્ષ સુધી અયોધ્યામાં રાજ કરે છે શેમાં રહીને કે જ્ઞાન દશામાં રહીને જે 17,000 વર્ષ સુધી રાજ કરે છે તે કેવી રીતે રાજપાટમાં રહેતા હશે આ એક વિચારણીય વિષય છે એમના પ્રસંગો જોઈએ તો અત્યારે કોઈ એમને ધર્માત્મા સ્વીકારી ન શકે એ રાજા ઉથલ પાથલ વાળા બહુ મોટા સંયોગો વિયોગનો બહુ મોટી ઉથલ પાથલ છે એમના જીવનની અંદર જે ઉથલ પાથલ છે એ બહુ મોટી છે રામ એમના વનવાસનું જીવન પણ 14 વર્ષ ઘણો અસાધારણ છે એમાં સીતાનું હરણ થાય ત્યારે સીતાના વિયોગનો કલ્પાંત જે કરે છે એ પણ જ્ઞાન દશાની અંદર સ્વીકારવો બહુ મુશ્કેલ પડે એવો છે પછી રાજ્ય કરે છે 17,000 વર્ષ સુધી એમાં પણ જ્ઞાન દશામાં કેવી રીતે રહે છે એ સ્વીકારવું જરા કઠણ પડે ત્યાર પછી સીતાજીને સગર્ભાવસ્થામાં જંગલમાં મૂકવાને હુકમ કરે છે સાથે છોડી દેવાય જંગલમાં કોઈ પણ જાતના અપરાધ વગર એનો કોઈ અપરાધ નથી અને છતાં લોકો રાજની અંદર કોઈ રામ રાજ્યને ડાઘ ન લાગે એવી કોઈ લોકો લોક સંજ્ઞા વગર બંધ કરવા માટે ત્યારે 6 મહિના સુધી એમનો અગ્નિ સંસ્કાર કરવા દેતા નથી, ખંભે ઉપાડીને ફેરવે છે, મૂર્છા પામેલો છે, મૃત્યુ પામેલો. સ્વીકારવી એ અસાધારણ દ્રષ્ટિકોણ વિના કોઈ રીતે જ્ઞાન દશા કોને કહેવાય અને જ્ઞાન દશાની શું સ્થિતિ છે એના અંતર ભાઈ આમાં તો એક જ પત્રમાં નવો પડકાર છે. પણ જે જ્ઞાન દશા બહુ સારી જ્ઞાન દશા હોય, જેની લૌકિક વિચક્ષણતા પણ એવી હતી કે આજે 1000 વર્ષ પછી પણ એને પુરુષોત્તમ પુરુષ તરીકે તો બધા જ સ્વીકારે છે, એટલી તો એની લૌકિક વિચક્ષણતા હતી. 72 કળા જેને સાધ્ય હતી, કોઈ પણ લૌકિક કળામાં એમની અસાધારણ પ્રવીણતા અને કુશળતા હતી અને મોક્ષ માર્ગમાં પણ એ જ ભાવમાં મુક્તિ પામે એની કુશળતા હતી. જ્ઞાન દશામાં એ કેવી રીતે રહ્યા છે એનો અંતર શું છે એ જો સમજાઈ જાય તો સમજનારમાં પણ ઉતાર થઈ જાય છે. આ એક મહત્વનો વિષય છે મોક્ષ જીવ માટે. તો અહીંયા પણ એમને એ વાત સ્પષ્ટ કરી છે કે અત્યારે અમે બાહ્ય ત્યાગ કરતા નથી, એ પણ અમારો પારમાર્થિક વિવેક છે. એ વાત તમને સમજાય છે એમ કેવું છે? ત્રણેય કાળના જ્ઞાની પુરુષનું જે આચરણ છે એ આચરણ અમે આચરીને આ વાત કરીએ છીએ. કોઈ સંસારના સ્નેહથી અત્યાગ દશામાં રહ્યા છીએ એવી બુદ્ધિ એ વિકલ્પ કરવા જેવું નથી. તો અમારી સ્થિતિ શું છે એનું આલેખન આ પ્રકારની અંદર અમારે કરવું છે એમ કરીને એ વાત આગળ ચાલે છે. વિષય જરા ગૂઢ છે, થોડો સૂક્ષ્મ પણ છે, પણ આત્માર્થે સમજવા જેવો આ વિષય છે. એટલે આ પ્રકાર આપણે એમાં લીધો છે ત્યારે પૂરો થાય છે. તદ્ જ્ઞાન